તારીખ 9/3/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 621
વચનામૃત પત્રાંક 609 પરિગ્રહ છે. સત્સંગના યોગ્ય જીવને અસંગ દશા ઉત્પન્ન થાય છે અને અનુક્રમે સંપૂર્ણ અસંગ દશા એટલે કેવળ દશા પણ ઉત્પન્ન થાય છે. એવું સત્સંગનું ફળ છે. તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વિતરાગે કહ્યું છે. કેવળ જ્ઞાનમાં જોઈને કે જીવોને આવો સત્સંગ એક તો મળવો દુર્લભ છે અને છતાં પણ એ દુર્લભ એવો સત્સંગ અનંતકાળમાં ઘણીવાર મળ્યો છે અને એને નિષ્ફળ પણ થયો છે. કેમ કે તે સત્સંગની ઓળખાણ થઈ નથી, એટલે મૂલ્યાંકન ઓળખાણથી આવે છે, એનું મૂલ્યાંકન નથી થયું. મૂલ્યાંકન જ્ઞાની પુરુષોએ અને તીર્થંકરોએ તો કહ્યું કે અસંગ દશા કેવળ દશા સુધીનું ફળ મળે એનાથી, પણ એવું મૂલ્યાંકન જીવને સત્સંગનું આવ્યું નથી. એટલે સત્સંગના યોગે પણ એ મૂલ્યાંકનના અભાવમાં જીવ પરિણામ ક્યાં જાય છે એની સાથે કાંઈ સંબંધ રહેતો નથી. સત્સંગ કરે, સમજે અને પરિણામમાં ગડબડ કરે એમ કે એને ઓળખીને એનું મૂલ્યાંકન કર્યું નથી કે આટલો મોટો લાભનું કારણ છે અને એ કાં નહીં. જો ઓળખે તો ઓળખવાના કારણે કેવી દશા થાય કે એને પરમહિતકારી જાણે, સત્સંગને પરમહિતકારી જાણે. પણ ઓળખો નહીં તો એને પરમહિતકારી જાણ્યો પણ નહીં. પરમહિતકારી ન જાણ્યો તો પરમ સ્નેહે ઉપાસ્યો નહીં, પરમ પ્રેમથી ઉપાસ્યો નહીં, પરમ રુચિથી એની ઉપાસના કરી નહીં. સત્સંગમાં ઉપસ્થિત જરૂર રહ્યો, ઉપસ્થિત રહેવું એક વાત છે, એ તો રૂટીન થઈ જાય તો પણ માણસ ઉપસ્થિત રહે, પણ પરમ પ્રેમથી ઉપાસવો એટલે પરમ રુચિથી સત્સંગમાં જે કાંઈ પોતાને યોગ્ય સમજાય તેનું અમલીકરણ કરવું એ એની ઉપાસના છે. અમલીકરણ એ ઉપાસના છે. જો અમલીકરણ ન કરે તો બીજાને પણ ખ્યાલ આવી જશે કે આ તો ખાલી વાતો કરે છે, વાતો સાંભળે છે, બાકી કાંઈ નથી, બાકી કાંઈ નથી એમ ખબર પડી જશે. અમલીકરણમાં લાગેલો હશે, કારણ કે બીજા લોકો પણ જે જ્ઞાન છે એના આચરણને ઈચ્છે છે અને અમલીકરણ છે એ આચરણના સ્ટેજમાં જાય છે. સમજણનો સદુપયોગ એનું અમલીકરણ છે, એનું આચરણ છે. ભલે અંદરનું આચરણ છે, બહારમાં કોઈને દેખાય ન દેખાય એની સાથે સંબંધ નથી, પણ અમલીકરણ કરવાનો પોતાનો પ્રયત્ન હોય તો એને ખરેખર એનું હિતકારી પણ સમજાણું છે, ઓળખાણ થઈ છે અને પોતે એની ઉપાસના કરે છે. આ નહીં ઓળખવાને કારણે એનું હિતકારી પણ સમજાતું નથી અને એની ઉપાસના પણ થતી નથી. હવે વધારે સ્પષ્ટ કરીએ કે મુમુક્ષુ જીવ સત્સંગમાં આત્માના હિત અહિતની વાતો અને ચર્ચાઓ કર્યા પછી સમજે અને જો અમલીકરણમાં ન આવે તો સમજણ છતાં ઓળખાણની ક્ષતિ રહી ગઈ. અથવા સમજણ છતાં મૂલ્યાંકનની ક્ષતિ રહી ગઈ. ઓળખાણથી મૂલ્યાંકન આવે, અને મૂલ્યાંકનનો અર્થ જ એ છે કે પરમ હિતકારી જાણ્યો, એનું મૂલ્યાંકન છે. ઓળખાણને અને મૂલ્યાંકનને સીધો સંબંધ છે કે એને પરમ હિતકારી લાગે. ઓળખાણમાં એ રીતે લેવું કે ખરેખર આ મારા હિતનું કારણ છે એમ લાગવું જોઈએ, ફીલ થવું જોઈએ. ખરેખર મારા હિતનો જ વિષય ચાલે છે, હિત સધાઈ જાય એવી વાત છે. આ સત્સંગમાં આત્મહિત સધાઈ જાય એવી વાત છે, આત્મકલ્યાણ થઈ જાય એવો વિષય ચાલે છે. અને યથાર્થ સત્સંગ શું, એટલે એ વસ્તુ ઓળખાય તો એનું મૂલ્યાંકન એવું આવે કે આ પરમહિતનું કારણ છે. બીજા કોઈ સાધન પરમહિતનું કારણ નથી. મંદિરમાં જઈને પૂજા ભક્તિ કરે એવું પરમહિતનું કારણ નથી, કેમ કે બીજી તમે ખબર નથી. બીજું મેં તે સાધન કરે, સત્સંગ જેવું કોઈ સાધન નથી. એટલે અહીંયા એને પરમ હિતકારી સાધન એવું છે, અને એ પરમ હિતકારી સાધન લાગે ત્યારે ઓળખાણ થઈ, ઓળખાણ થતાં એ લાગે કનેક્ટેડ છે એની સાથે. શું ત્યારે જે પરમ પ્રેમ છે એની ઉપાસના, એટલે અમલીકરણમાં આવે. જીવ અમલીકરણ કરતો નથી એનું કારણ કે એને હિતકારી પણ લાગ્યું નથી ને ઓળખાણ થઈ નથી. બસ ઓકસંગનામાં ચાલે છે, સત્સંગની અંદર પણ ઓકસંગનામાં ચાલે છે. ઓકસંગનામાં કોઈ જીવ લાંબો વખત રહે તો એ ઓકસંગનાનું વિપરિણામ, વિપરીત પરિણામ, વિપરિણામ એટલે વિપરીત પરિણામ એવું આવે કે ઓકસંજ્ઞાથી દૂર થવું, ઓકસંજ્ઞાને દૂર કરવી, ટાળવી એ મુશ્કેલ પડી જાય. એટલે તો કઠણ પડે ને, એનું કઠણ થવાનું કારણ એ છે કે જે સત્સંગથી દર્શન મોહ મળો પડે એવું એ સાધન છે. ઓકસંજ્ઞામાં રહેતા એ દર્શન મોહ ઉઠવાનો ગાઢ થયો, દ્રઢ થયો, એટલે ઓકસંજ્ઞા છૂટવી મુશ્કેલ પડશે. એવા મુમુક્ષુ જીવો જોયા છે કે આત્માનો જે પરમ નાયક સ્વભાવ છે એની મુખ્યતા કરવા જેવી છે, એ સાંભળ્યા પછી વિકલ્પથી મુખ્યતા કરે ઓળખાણ કર્યા વિના, અને ઓકસંજ્ઞાએ એ મુખ્યતામાં જ વર્તે. એને એમ લાગે આપણે શું ખોટું કરીએ છીએ, આમ આપણે તો આત્માની મુખ્યતા કરીએ છીએ, પણ કેવી રીતે કરો છો તમે, યથાર્થપણે કરો છો કે ઓકસંજ્ઞાએ કરો છો? અને પછી એ ઓકસંજ્ઞામાંથી નીકળવું બહુ મુશ્કેલ પડે છે. આવી પરિસ્થિતિ સ્પષ્ટપણે જોવામાં આવે છે આજે. એટલે ઓકસંજ્ઞામાં રહેવું ને જૂના થવું એ એક નવી મુશ્કેલીને આમંત્રણ આપવા જેવું છે, કેમ કે ઓકસંજ્ઞા ઘર કરી જાય છે. ઓકસંજ્ઞા જે દૂષણ છે અને એ દોષ ઘર કરી જાય છે, એવું બને છે. એટલે સત્સંગમાં પ્રવેશ થયેલા જીવને શરૂઆતથી જ જાગૃતિમાં રહેવું કે ઓકસંજ્ઞામાં રહેવું નથી, ઓકસંજ્ઞામાં રહેવું નથી, અને ઓકસંજ્ઞાને ટાળવાનો, ઓકસંજ્ઞા અનાદિની છે એને મટાડવાનો એક જ પ્રકાર છે પ્રયોગાન્વિત થવું, અમલીકરણમાં આવવું. પ્રયોગ વિના ઓકસંજ્ઞા ટળે નહીં, એટલે અમલીકરણનો પ્રયોગ કરવો જોઈએ, અમલીકરણનો પ્રયોગ કરવો જોઈએ. એને ખબર જ ન પડે, એને પોતાને ખબર જ પડે નહીં, ખબર પડે તો એ રહે નહીં, એટલે એને નહીં ખબર પડે કે હું ઓકસંજ્ઞામાં છું. સત્સંગ યોગે બીજાનો ખ્યાલ જાય છે. શું તમે સમજો છો એ બરાબર છે, પણ હજી યોગ સંજ્ઞામાં ચાલો છો, કેમ કે એનું કોઈ અમલીકરણ તો જોવામાં આવતું નથી. અમલીકરણ નથી કરતા એનું કારણ કે તમે વાત પોતા ઉપર લેતા નથી. પર લક્ષે સમજણ થાય છે, ભલે સમજણ બરાબર હોય એથી હું થઈ ગયો. એટલે એ પ્રયોગથી, પ્રયોગ કરે એટલે પોતાનું ઇન્વોલ્વમેન્ટ આવ્યા વગર રહે નહીં. અને એક જ એનું સાધન છે, એક જ કારણ છે ભોગ સંજ્ઞાને ટાળવાનું, કે પ્રયોગે ચડવો. પ્રયોગ વિના ભોગ સંજ્ઞા ટળે નહીં કોઈ દિવસ. સ્વાધ્યાય મેં વો સુનતા રહેતા હૈ, સમજતા રહેતા હૈ, બૌદ્ધિક સ્તર પર બરાબર સમજતા હૈ, પ્રયોગ નહીં કરતા હૈ તો ઓગ સંજ્ઞામાં હૈ, અમલીકરણ નહીં કરતા હૈ તો ઓગ સંજ્ઞામાં હૈ. ચર્ચામાં એસલી બાત લેતા હૈ કે આપ સમજતે હો ફિર પ્રયોગ ક્યા ક્યા. માનો કે અપને દોસ્ત કો સમજે કે હમારે પરિણામ ઇધર ઉધર ગયે, ક્યા પ્રયોગ ક્યાં કે કોણ સા પ્રયોગ ક્યા ઔર કોણ સી કિસ બાત કી ક્ષતિ દિખી ઉસમેં, વો ક્ષતિપૂર્તિ કે લિયે ક્યા કરતે હો, યે બાત ક્યો આતી હૈ. इसलिए तो आती है, जैसे कोई देवगुरु शास्त्र की भक्ति करता है, ज्ञानी की भक्ति करता है, ओक संज्ञा से कुछ लाभ नहीं होगा, लाभ कुछ नहीं होगा. ऐसा आनंद बार किया है, तीर्थंकर की भी भक्ति किया है, सोसन में जाकर कोई लाभ नहीं होता. ओक संज्ञा इतले સમજાવું, તારા માટે સાવ નવો શબ્દ છે. સંપ્રદાયમાં તો એ વાત ચાલે છે. દાખલો આપો એટલે સમજાય તો તને, કે સંપ્રદાયમાં આપણે પર્યુષણ આવે છે ને ત્યારે ઉપવાસ કરે છે, પર એની 10 ઉપવાસ ખેંચી કાઢ્યા હતા, બરાબર છે. શું ફાયદો થયો એને પૂછજે. તો ઉપવાસ કરવાથી ફાયદો શું થયો તો કાંઈ ખબર નહીં પડે. એક એ વખતે વિચાર આવી ગયો તો ફાયદો ગેરફાયદાનો કાંઈ જે પ્રયોજન છે ફાયદો થવાનો છે, મતલબ તો એ છે. મતલબને પકડ્યા વિના કાંઈ પણ કરે તો એને ઓક સંજ્ઞાએ કર્યું એમ કહેવાય. ફરીથી પોતાના આત્મકલ્યાણનું પ્રયોજન અને મતલબ છે એને ગ્રહણ કર્યા વિના, ચાહે ઉપવાસ કરે કે ચાહે સત્સંગ કરે, ચાહે શાસ્ત્ર વાંચે કે ચાહે ભક્તિ કરે, બધું ઓક સંજ્ઞામાં જાય છે. અને એ અનાદિની ટેવ પડી છે જીવની. એટલે જે સંપ્રદાયમાં જન્મે એ સંપ્રદાયમાં જે કહે એ બધું કર્યા કરે. જેમ કે સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રતિક્રમણ, ઉહા અને પ્રતિક્રમણ વધારે કરાય છે, તો એ કરે, એ કર્યા કરે. આદિવાસીની અંદર ઉપવાસનું બહુ છે, આયંબિલ ને ઉપવાસ ને એ બધું કરાવે, તો એ કર્યા કરે. દિગંબરમાં પૂજા ભક્તિનું વધારે છે, એ મંદિરમાં જઈને રાગડા જોર જોરથી ખૂબ ભક્તિ કરે, હં, નાચે ને ગાય ને વગાડે ને વા નાચે ને કંઈક કરે, હં, અને અર્ઘના ઢગલા કરે. હા, કલકત્તાના નયા મંદિરમાં ગયા, આવડો મોટો ત્રાસ હોય ને, આખો અર્ઘથી ભરાઈ ગયો હોય, ઢગલો થઈ ગયો હોય, મોટો ડુંગરો કરી નાખ્યો હોય, અર્ઘ ચડાવી ચડાવીને. પર્યુષણના દિવસોમાં 2-4 કલાક પૂજા કરે ને. આત્મકલ્યાણ થાય છે કે ન થાય કાંઈ લેવા દેવા, આ બધું કર્યા કરે અને માને કે આપણે કાંઈક ધર્મનું સાધન કરીએ છીએ, એનું નામ ઓક સંજ્ઞા. એમ હવે અહીંયા તો શું છે, સત્સંગમાં તો આત્માના કલ્યાણની ને અકલ્યાણની ચર્ચા છે. એટલે સમજણ તો કલ્યાણ અકલ્યાણ વિષયમાં કંઈક આવે છે, પણ એનું એ પોતામાં લાગુ ન કરે, એપ્લિકેશન ન કરે, એ સમજણને એપ્લાય ન કરે, ત્યારે એ જીવ પણ આત્મકલ્યાણની અને અકલ્યાણની વાતોમાં ઓગસંજ્ઞા એ જ સાંભળે છે અને વાતો કરે છે. વાતો કરતો હોય તો ઓગસંજ્ઞા એ, સાંભળતો હોય તો ઓગસંજ્ઞા એ. એટલે આપણે સાથે સાથે પહેલેથી જ પ્રેક્ટિકલ સાઈડ લઈએ છીએ કે એમ નહીં સમજો એમ નહીં, એની પ્રેક્ટિકલ સાઈડ શું છે અને પ્રેક્ટિકલી આગળ વધો હારે હારે. પહેલેથી જ સમજણની સાથે એની પ્રેક્ટિસ પ્રેક્ટિકલ સાઈડથી ચાલવી જોઈએ તો જ ઓક સંજ્ઞામાં નહીં રહ્યો, નહીંતર ઓક સંજ્ઞામાં રહી જશો. અને ઓક સંજ્ઞામાં રહીએ એને પારમાર્થિક લાભ કાંઈ નથી થતો, આત્મકલ્યાણનો કોઈ લાભ નથી થતો. એમને વખત વિયો જાય, આયુષ નીકળી જાય, અને એ તો બીજા સંપ્રદાયમાં રહ્યો એમ અહીંયા આવીને રહ્યો, બીજા સંપ્રદાયમાં ઓક સંજ્ઞા રહ્યો એમ અહીંયા ઓક સંજ્ઞા રહ્યો, કાંઈ ફેર ન પડ્યો. ત્યાં ઉપવાસની ને પ્રતિક્રમણની ક્રિયા હતી તો અહીંયા સત્સંગની ક્રિયા થઈ, બધી બાહ્ય ક્રિયા થઈ ગઈ એક સરખે. એટલે એ વાત આપણે અહીંયા એલાઉડ નથી કરતા. ઉપસંજ્ઞાનું મૂળ પરલક્ષની તો હોય જ છે, પણ સ્વલક્ષ હોય તો પ્રયોગમાં આવે અને ઉપસંજ્ઞાની નિવૃત્તિ થાય. પણ સ્વલક્ષમાં આવે અને જો પ્રયોગમાં ન આવે, પાછો પ્રયોગના સ્ટેજમાં ન આવે, તો એ સ્વલક્ષ પણ એક માત્ર વિચારનો જ વિષય થઈ ગયો. કેવી રીતે ન કેવું, તો વાત તો સ્વલક્ષ નહીં કરતો, આ કરે પરલક્ષનો નિષેધ કરે, સ્વલક્ષનો આદર કરે વિચારમાં સમજમાં વાતમાં, અને પ્રયોગમાં ન આવે તો એ પણ એ તો એ સ્વલક્ષ પરલક્ષની વાત ઉપસંજ્ઞામાં ગઈ. સમજાયું? પરલક્ષ થઈ ગઈ એમ કે ઉપસંજ્ઞામાં થઈ ગઈ. એમાં શું છે કે એને પરલક્ષ નહીં લાગે, ઉપસંજ્ઞાથી તરત પકડાશે કે અમલીકરણ નથી થતું માટે ઉપસંજ્ઞામાં ઊભા છે. તો આ વાત નિરર્થક જશે, આ વાત પણ નિરર્થક જશે. આમાં શું થાય છે, સત્સંગમાં ઠેઠ સુધીની વાત મળે છે. જેમ કે ગુરુદેવશ્રીને અમે લોકો બધા સેંકડો માણસો સાંભળ્યા છે, સાંભળતા હતા. બહુ જ સ્પષ્ટ વાત એ હતી કે અંતર્મુખી જીવના જે પરિણામ છે, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણ મુખ્ય ગુણો છે અને પુરુષાર્થ, એ ચાર મુખ્ય ગુણના અંતર્મુખી પરિણામ છે એ આત્માને સાધે છે અથવા ધર્મ સધાય છે. આત્માનો ધર્મ સધાય છે, સિવાય ધર્મ સધાતો જ નથી. ચાહે નવ તત્વની વિકલ્પવાળી શ્રદ્ધા હો, ચાહે શાસ્ત્રનું અંગ પૂર્વનું જ્ઞાન હો, અને ચાહે મુનિ દશા યોગ્ય બાહ્ય ચારિત્ર નિરત ત્યારે પાળવામાં આવતું હોય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લઈ લો, પણ બહિર્મુખ પરિણામે ધર્મ સધાતો નથી. આટલી ચોખ્ખી વાત ગુરુદેવના પ્રવચનોમાં અનેક વાર આવવા છતાં કેમ થવું, કયા પ્રયોગથી થવું, એની ચર્ચા મુમુક્ષુઓ આપસમાં, વિદ્વાનો પણ આપસમાં કરતા નથી ને કરતા નહોતા. તો ઠેઠનો વિષય મળ્યો અંતર્મુખ થવા સુધીનો. આપણા વિદ્વાનો સમજાવે, સ્વાધ્યાય આપે, તો પણ એ જ વાત કરે જે ગુરુદેવે કહી હોય કે અંતર્મુખ થવાથી ધર્મ છે, બહિર્મુખ થવાથી ધર્મ નથી. પણ કેમ અંતર્મુખ થવું એ પોતાને સમસ્યા હોય, અને કેમ થવું એ ન સમજાવી શકે, કેમ કે એ પ્રયોગમાં પોતાને આવ્યા હોય. અને એટલી જિજ્ઞાસામાં કોઈ નથી હોતું કે ભાઈ તમે અંતર્મુખ થવાની વાત કરો છો તો કેવી રીતે થવું, એ તો કયો અંતર્મુખ થવું એ તો અમને સાંભળ્યું સમજાણું, પણ હવે થવું કેવી રીતે, આ પ્રશ્ન સુધી જિજ્ઞાસામાં આવે નહીં તો પછી પ્રયોગમાં પરિણામમાં આવે કેવી રીતે. આ હાલત રહીએ છે ઓગ સંજ્ઞાને કારણે. વાત ઠેઠ સુધી નહીં મળી, કોઈ વાત બાકી ન રહી. અને ઓગ સંજ્ઞા એવી ખરાબ છે કે એની ચર્ચા અમે અંદર અંદર કરીએ તો પણ ધ્યાન ન જાય કે શું કહેવા માંગે છે. વિદ્વાન લોકો બેસીએ બે ચાર જણા સાથે, શું જે બધા વાંચન કરવા જતા હોય એની સાથે, જેની સાથે થોડો સંબંધ વધારે હોય સાથે ચર્ચા કાઢું. હું ભાઈ અંતર્મુખ થવાની વાત આવે છે તો અંતર્મુખ કેવી રીતે થવું એની તો ચર્ચા થવી જોઈએ, ભાઈ ચર્ચા થવી જોઈએ. ધ્યાન ન ખેંચાય, એમ નેમ ચાલે, જિજ્ઞાસામાં ન આવે. એ ઉપસંજ્ઞા એવી ખરાબ છે કે ધ્યાન ન ખેંચાય અને એમાં એમાં જ ચાલે, એમાં એમાં જ ચાલે. એટલે કહેવાનો આશય છે કે ઓગ સંજ્ઞામાં મુમુક્ષુ જીવ પણ લાંબો સમયકાળ પસાર કરે છે ત્યારે દર્શનમોહની વૃદ્ધિ અને ઓગ સંજ્ઞા એટલી દ્રઢ થાય છે કે ત્યાંથી કાઢવો મુશ્કેલ પડે. હે સંતોષાઈ જાય છે એના કરતા તો એક એવી વિચિત્ર પરિસ્થિતિ છે કે અહીંયાથી નીકળવું જ મુશ્કેલ પડે છે. એ બહુ વિચિત્ર પરિસ્થિતિ છે. સમજણની દૃષ્ટિએ એમ છે બરાબર છે, પોતે આગળ ચાલી જ ન શકે, એમાંથી નીકળી જ ન શકે. એમાં શું છે, ઢાંચામાં આવી જાય છે પરિણામનો. એક ઢાંચામાંથી નીકળવું, બીજા બદલવું એ સહેલી વાત નથી. ને ઓક્સંગાવાળા માટે તો બહુ કઠણ વાત છે, બહુ કઠણ વાત છે. એવી એક કોઈ ખરાબ પરિસ્થિતિ છે, વિચિત્ર પરિસ્થિતિ છે. વિધિની ભૂલમાં જ ચાલે, વિધિની ભૂલમાં જ ચાલે. એટલે ખરેખર તો શું છે કે અંતર્મુખ થવું એ પરમ પ્રયોજનભૂત વિષય છે. કેવો વિષય છે? તો પરમ પ્રયોજનભૂત વિષય પોતે પરિણમનમાં ન લાગી શકતો હોય તો એની પરમ જિજ્ઞાસામાં તો આવવું જ જોઈએ ને. એ ઓક્ષણના કારણે એ જિજ્ઞાસામાં નથી આવતો ને, એ વાત આગળ ચાલતી નથી. જો પરમ જિજ્ઞાસામાં આવે તો એનો અવકાશ ઊભો થાય. ખાલી જગ્યા નથી હોતી ઓક સંજ્ઞાની અંદર, ખાલી જગ્યા નથી હોતી, જિજ્ઞાસામાં નથી આવી શકતો. સમજણ બરાબર છે, અંતર્મુખ થવું જ જોઈએ, એ વગર ધર્મ થાય જ નહીં, પરિણમનમાં થતું નથી. આ ડિફરન્સ છે એને પોતે પોતાના પરિણમનમાં જોતો નથી ઓક સંજ્ઞાને કારણે. કે મારી સમજણ અને મારા પરિણમન વચ્ચે ઉલટું સુલટું અંતર છે અને આ અંતર તોડવાનો પ્રયોગ શું, આ કેમ તૂટે જાય, આવી ઓગ સંજ્ઞા બહુ ખરાબ ચીજ છે. એટલે બહુ લાંબો વખત કાઢવા વાળાને મુશ્કેલી વધે છે. બીજું આત્મ સ્વરૂપની ઓળખાણ નહીં થવામાં પણ એમણે ત્રણ કારણો લીધા છે, લોકસંગના, ઓગસંગના, અપસંગ. આ ત્રણ કારણોને લીધે જીવને આત્મ સ્વરૂપનો નિર્ણય થતો નથી. 449 પત્રમાં છે, જો 449 આત્માને વિચારતો નથી એવા જીવની વાત નથી લીધી પણ ઓક સંજ્ઞામાં કલ્પના છે. લોક સંજ્ઞા, ઓક સંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે. ઉપસંજ્ઞાથી કલ્પના થાય છે, વિચાર આત્માનો જ કરે છે કે આત્મા ધ્રુવ છે, આત્મા જ્ઞાયક સ્વરૂપી છે, શું આત્મા પરમ પરિણામિક ભાવ સ્વરૂપ છે, આત્મા ત્રિકાળી છે, અનંત જ્ઞાન, અનંત આનંદ આદિનો, અનંત ગુણોનો એક રૂપ મહાશક્તિશાળી પદાર્થ છે. બધું બરાબર શાસ્ત્ર અનુસાર આવે, ને એમાં શું થાય છે કે એ કાલ્પનિક રીતે આવે છે, ચોખ્ખું થર્ડ પર્સન નથી ને લાગતું. મારો આત્મા આવો, મારો આત્મા આવો એમ વિચારે લ્યો, પછી કેવી રીતે તમે કહો થર્ડ પર્સન? મારો આત્મા આવો એમ હું કહું છું, મારો આત્મા આવો એમ હું કહું છું, એવી રીતે વાત ચાલતી હોય, એવી રીતે વિચારો ચાલતા હોય લ્યો, પછી થર્ડ પર્સનને ક્યાંથી વચમાં લાવશો તમે? અને એને કેમ લાગશે કે હું થર્ડ પર્સન માટે વિચારું છું? સમજાય? પણ વોકસંગનામાં એવું બને છે. તો અહીંયા શું થાય છે કે કલ્પના હોય છે એ સંબંધની, આત્મ સ્વરૂપ વિશેની એક કલ્પના હોય છે. ખરેખર આત્મ સ્વરૂપ છે એ અચિંત્ય દ્રવ છે. કેવું છે? અચિંત્ય દ્રવ છે. 833માં આવ્યું ને અચિંત્ય દ્રવ, હમણાં મુંબઈમાં 833 લીધો હતો. અચિંત્ય દ્રવ છે. અચિંત્ય દ્રવનો અર્થ શું? કે હું જે વિચારું છું ને ચિંતન છું એમાં આવે ને એવું, તો એમાં લઈ લીધું એને, ભૂલ કરી કે ન કરી. તો અચિંત્ય હોવાનો અર્થ એ છે કે ચિંતવનમાં ન આવે, પણ જ્ઞાનમાં ન આવે એમ નહીં. જ્ઞાન ગોચર છે, ચિંતવન ગોચર નથી, વિકલ્પ ગોચર નથી, પણ જ્ઞાન ગોચર તો છે. જ્ઞાનમાં સીધું વિકલ્પની આડ વિના ઓળખાણનો વિષય થાય ત્યારે બરાબર સમજાય, ઓળખાય કે આ ચિંતિત છે અને ચિંતવનમાં ન લેવાય. એવી રીતે ચિંતવનમાં ન લેવાય, ઓળખાણ વગર ચિંતવનમાં ન લેવાય. ઓળખાણ પછી જે ચિંતવન છે એમાં જ્ઞાનની પ્રધાનતા છે, વિકલ્પની પ્રધાનતા નથી. અને ઓળખાણ વિનાના ચિંતવનમાં કલ્પનાની પ્રધાનતા છે, જ્ઞાનનો અભાવ છે એમાં, ઓળખાણનો અભાવ છે. આ કારણો છે. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓકસંજ્ઞા, લોકસંજ્ઞા તો ઘણા ખરાબ પરિણામ છે, એ તો કાળકૂટ ઝેર જેવા છે. ઓકસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે. અસત્સંગની રુચિ, અસત્સંગ એટલે અસત્સંગની રુચિ. બાકી તો કોઈ બીજા જીવો સંઘમાં આવી જાય પણ પોતાને ન રૂચે તેને અસત્સંગ ન કહેવાય. જે કારણોમાં ઉદાસીન થયા વિના, એ કારણોમાં ઉદાસીન થઈ જવું જોઈએ, એટલે એ કારણોમાં રસ નહીં આવવો જોઈએ, નિરસ થઈ જવું જોઈએ. ઉદાસીનનો અર્થ નિરસ થવું જોઈએ. બીજું, નિસત્વ લોકસંબંધી જપ્તપાદી ક્રિયા, સંપ્રદાયની અંદર જે જપ્તપાદીની ક્રિયા કરે છે એમાં કાંઈ માલ નથી, નિસત્વ છે એમ લાગવું જોઈએ. સાક્ષાત મોક્ષ નથી અને પરંપરાએ મોક્ષ નથી, એટલે જરાય આત્મકલ્યાણ થાય એવું નથી, એમ માયના વિના. નિસત્વ એવા અસત્શાસ્ત્ર જોયું, અસત્શાસ્ત્રો કયા છે? જે જ્ઞાનીઓ સિવાય અને દ્રવિલ ભાવલિંગી સંતો સિવાય જે કાંઈ શાસ્ત્રો લખાણા તે બધા અસત્શાસ્ત્રો છે. કેમ કે એમાં જીવ આત્માને જોયા વિના, અનુભવ્યા વિના કાંઈ ને કાંઈ કલ્પના એ લખે છે, એવા અસત્શાસ્ત્ર. અસદગુરુ જેને આત્માનો અનુભવ નથી થયો અને છતાં ઉપદેશક ઉપદેશક થઈને પ્રવર્તે છે, એ બધા અસદગુરુ છે. જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે એમ જાણવું રહ્યું, સમજવું રહ્યું, ત્યાં તો આત્માને આવરણ કરી દેશે ઉપરાંત, અને તે સાક્ષાત આત્મઘાતી છે એમ જાણવું રહ્યું. કેવા? આવરણ કરનારા અને આત્માનો ઘાતક છે એમ જાણ્યા વિના જીવને જીવના પોતાના સ્વરૂપનો નિશ્ચય થવો, ઓળખાણ થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. આ નિશ્ચય થવામાં આટલી આટલી વાતોની સાવધાની આવવી જોઈએ, કૃપાળુદેવે કહી એટલી. અને જો એ કારણો સેવાતા હોય તો જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ તે કારણોને લીધે જીવને પોતાના સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી, નિમિત્ત પડતા નથી. એમાં બળ તો છે પણ પોતાના માટે નકામા જાય છે. જ્ઞાની પુરુષના વચનો તો પ્રગટ આત્મ સ્વરૂપને હથેળીમાં બતાવે છે, ગુરુદેવ માટે અમે એમ જ કહેતા, ગુરુદેવ તો હથેળીમાં આત્માને બતાવે છે. શું હસ્ત આમ લખવત, એનું સંસ્કૃત એમ છે, હસ્ત આમ લખવત, હાથમાં આમળો હોય કેવો ચોખ્ખો દેખાય, એવું ચોખ્ખું આત્મા સ્વરૂપ બતાવે છે. આ કારણો સિવાય લોકસંગના, ઉપસંગના, અસત્સંગ, અસત્શાસ્ત્ર, અસદગુરુ, એ વચનોની કાંઈ અસર નહીં આવે. એ વચનોની જે અસર આત્મા ઉપર થવી જોઈએ, અસર નહીં થાય. એટલે બળવાનમાં બળવાન નિમિત્ત, કે જે જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને બતાવનારા વચનો, એ પણ એને માટે નકામા જશે. આવું ઓગ સંજ્ઞાની અંદર અનિષ્ટ પડેલું છે, લોક સંજ્ઞાની અંદર પણ આવું અનિષ્ટ પડેલું છે, અસત્સંગની અંદર પણ આવું અનિષ્ટ પડવું છે, અસત્શાસ્ત્ર ને અસદગુરુમાં પણ આવું અનિષ્ટ પડવું, એ બધું આત્મઘાતી છે. કેવું છે? આત્મઘાતી છે. 449માં એ વિષય બહુ સારો ચાલ્યો છે. શું કહે છે કે, અને પ્રાપ્ત સત્સંગ મળ્યો, પ્રાપ્ત થયો, પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞા, કઈ સંજ્ઞા? લોકસંજ્ઞા, ઉપસંજ્ઞા આદિ. એ વાત પ્રાપ્ત થયા અને અપ્રાપ્ત વર્તની બરાબરમાં લઈ જાય છે. અને સત્સંગ એને પ્રાપ્ત છે બાહ્ય દ્રષ્ટિએ, એની જે લોકસંજ્ઞા ઉપસંજ્ઞા છે એ અપ્રાપ્ત, અપ્રાપ્તિમાં જે ફળ થાય એ ફળ એને થાય છે, એવી સંજ્ઞાએ એ સત્સંગને વિસર્જન કર્યો, એટલે એ ઉદયને એને પૂરો કર્યો, એ તકનું એને વિસર્જન કરી નાખ્યું. એ તકની અંદર જે એને પારમાર્થિક લાભ લેવો જોઈતો હતો એ નહીં, તો વિસર્જન થઈ ગયું. એમ શ્રી વિતરાગે કહ્યું છે, ભગવાને આ વાત દિવ્ય ધ્વનિમાં કરી છે. કેટલી હદની વાત કરી છે સ્પષ્ટ. કૃપાળુદેવ તો એમ કહે છે કે આ મેં કહ્યું તે જ વાતની વિચારણાથી. શું કહે છે? આ એક એવી વાત સત્સંગના સંબંધમાં અમે કરી છે કે અમારો ઉપયોગ એની વિચારણામાં, એના પરમ હિતકારીપણામાં, એના પરમ સ્નેહના વિષયમાં અમારો ઉપયોગ એવી રીતે ચાલે છે કે અમને એનો રસ ચડે છે. જેનો આત્મહિતનો રસ ચડે છે, જે વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામ્યા, આ વાતની વિચારણાથી તો અત્યારે અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામીને સહજ સમાધિ પર્યંત થયા, એટલે નિર્વિકલ્પ દશામાં આવ્યા. જુઓ, જે સત્સંગની યથાર્થતા, એનું ચરિતાર્થપણું, એની ઉપયોગિતા, એ પોતે એના અનુભવને, પોતે અનુભવને પકડીને વાત કરે છે, તો એમાં ભાવાન્વિત થઈ ગયા. પૂર્વે એમણે સત્સંગ ઉપાસ્યો છે. કેવી રીતે ઉપાસ્યો છે? કે ઓળખીને ઉપાસ્યો છે, પરમ હિતકારી જાણીને ઉપાસ્યો છે, પરમ પ્રેમથી ઉપાસ્યો છે. શું? એટલે એ વાત એમણે કરી. એ કરતાં 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 જેમ કોઈ માણસને ભૂતકાળમાં દુઃખ પડ્યું હોય ને અત્યારે દુઃખ વર્ણવવા જતાં રોઈ પડે, કેમ કે એને આવિર્ભાવ થઈ ગયો એ દુઃખનો ભાવનો, એમ કહે છે કે અમને તો આ વિચારણાથી, આ કહેતા કહેતા અમારા આત્મામાં આત્મગુણ છે એકદમ તારતમ્યતા વધવા માંડી આત્મગુણને, અને સમા સહજ સમાધિ પર્યંત દશા થઈ ગઈ, નિર્વિકલ્પ દશામાં આવી ગયા. એવા એ સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. એટલો બધો સત્સંગ પ્રત્યેની ભક્તિ છે એમ, યથાર્થ સત્સંગ પ્રત્યેની એટલી બધી એમની ભક્તિ છે કે એ ભક્તિ પરિણમનમાં આવીને નમસ્કાર કરે છે, એ ભક્તિથી પરિણમનમાં આવીને નમસ્કાર કરે છે. એવી સત્સંગ સંબંધીમાં એમણે જે કલમ ચલાવી છે, ફેન્ટાસ્ટિક વાત કરી છે. સત્સંગ એવી ચીજ છે. એક કલ્પવૃક્ષની ઉપમા આપીએ તો ઓછી પડે એવી વાત છે. કેમ કે કલ્પવૃક્ષમાં તો તમે ચિંતો એનું ફળ મળે, અને આનું ફળ અચિંત્ય મળે. તો એ ઉપમા પણ ટૂંકી પડે એવી વાત છે. એવો સત્સંગનો મહિમા આવવો જોઈએ. આપણે મંદિરમાં સ્વાધ્યાય થતો ત્યારે ઘણી વાર કહેતો હતો, કોઈ સત્સંગમાં મોડા આવવાનું કેમ બને? કોઈ વાર કોઈ પંચર પડી જાય અને આપણા કાબુ બહારની વાત હોય અને મોડું થઈ જાય, એ વાત જુદી છે. પણ રેગ્યુલરલી જે મોડા આવતા હોય એને લક્ષીને વાત થતી હોય કે ભાઈ અવારનવાર મોડા થતા. અહીંયા તો એટલા માટે વાત નથી થતા, લગભગ આપણે અહીંયા બધા બિફોર ટાઈમ કે ટાઈમસર તો હોય જ છે. લગભગ 100% બધા ટાઈમસર હોય છે, અથવા બિફોર ટાઈમ બી આવી જાય છે. ત્યાં એ પ્રકાર ચાલતો હતો ને એ પ્રકાર બધા મંડળોમાં ચાલે છે. કોઈ 5 મિનિટ, કોઈ 10 મિનિટ, કોઈ 15 મિનિટ, કોઈ 20 મિનિટ વહેલું મોડું આવે. એમ થાય કે એમાં શું થઈ ગયું, થઈ જાય 5-15 મિનિટ મોડું. નહીં તમને સત્સંગની કિંમત સમજાણી નથી તો આમાં મોટી વાત છે, નાની વાત નથી. સત્સંગનું મૂલ્યાંકન થયું નથી, એની કિંમત સમજાણી નથી. એટલું જ નહીં, જે શાસ્ત્રનો સ્વાધ્યાય થાય છે તેનો અવિનય થાય છે. શાસ્ત્રનો અવિનય દર્શનભોની વૃદ્ધિનું કારણ છે, એ પણ ખ્યાલ ઉપર જતું નથી. અને એ વાત કર્યા પછી પણ જ્યારે એ ટેવ ન સુધરે ત્યારે પછી એ ભેંસ આગળ ભાગવત વાંચવા જેવી વાત થઈ જાય છે, કે પછી એવી વાત કરવી જ નકામી થઈ જાય છે, કે આ કાંઈ વાત ધ્યાન ઉપર આવવાની નથી. એટલે જો પ્લેન ઉપર પહોંચવું હોય 1 કલાકનો રિપોર્ટિંગ ટાઈમ મૂકવામાં આવે છે, અને છતાંય તમે એન ટાઈમે આવો 5-10 મિનિટ વહેલા, અને કાઉન્ટર ક્લોઝ થાય એટલે તમારી કોઈ શરમ ન રાખે. તમને ખબર છે કે પૂરેપૂરા પૈસા પડી જવાના છે અને આગળનો જેટલો પ્રોગ્રામ છે એ બધો ચોપટ થઈ જશે. એટલે માણસને મૂલ્યાંકન આવે છે, બિફોર ટાઈમ હાજર થાય છે. એના કરતાં સત્સંગની કિંમત ઓછી, એના કરતાં સત્સંગની કિંમત ઓછી ત્યારે એમ થાય ને, એ સત્સંગનો લાભ કોઈ દિવસ એ જીવને થાય નહીં. કેમ કે એને ઓળખાણ નથી, પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહ ઉપાયશો નથી. પ્રમાદનું કામ કરે, પણ પ્રમાદ ક્યારે આવ્યો હોય કે કિંમત ન આવી હોય ત્યારે? પ્રમાદ ક્યારે આવ્યો હોય કે કિંમત ન આવી હોય ત્યારે? પ્રમાદને થોડી અણસમજણ પણ, જ્યાં સુધી તારી વાત છે ત્યાં સુધી થોડીક અણસમજણ પણ કામ કરે છે. કેમ કે તને સત્સંગ છોડાવનારા બરાબર લાગે છે, એમ કે હજી તારી ઉંમર નાની છે અને તારે અત્યારે ન કરાય તો એ વાત તને ફિટ થઈ જાય છે. બહુ સારી વાત છે, પણ તારું ડિસિઝન વારંવાર છૂટી જાય છે. નહીં છૂટે, પ્રોમિસ. વેરી ગુડ, ચાલો. એમ કે છે આવું ડિસિઝન લીધું એને પછી બપોર સુધી બપોરના સત્સંગમાં વાત કરી કે યુકે જવા માટે વૈશી, પણ ત્યારે પછી મેં સાંજે નક્કી કરી નાખ્યું કે સત્સંગ અચ્છા, યુકે યુકે જવા માટે નથી કરવું ને? યુકેની લાલચ સારી લાગી કે આત્મકલ્યાણ નો વિષય સારો લાગ્યો? સમજદાર તો બહુ છું, મને ખબર છે. એને મેં ત્રણ વાત કરી હતી કે સમાર બોર્ન ગ્રેટ. કેટલાક લોકો તો જન્મથી જ મહાન હોય છે. સમ આર બોર્ન ગ્રેટ, સમ એચિવ ગ્રેટનેસ. કેટલાક લોકો મહાનતાને પ્રાપ્ત કરે છે, અને સમ હેવ ગ્રેટનેસ થર્સ્ટ અપન ધેમ, અને કેટલાકને મોટા લાદવામાં આવે છે. હવે યુ હેવ ટુ એચિવ ગ્રેટનેસ, યુ આર નોટ બોર્ન ગ્રેટ. અને તને કોઈ મોટા થર્સ્ટ અપન થાય એવી પણ પરિસ્થિતિ નથી, કારણ કે એ તો કોઈ રાજા મહારાજા રાજીવ ગાંધી જેવી વાત છે. એ પાયલોટમાંથી સીધો જ પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયો. તો એને જે ગ્રેટનેસ છે એ થર્સ્ટ અપન થાય, એના ઉપર નાખવામાં લાદવામાં જ આવી. પણ યુ હેવ ટુ એચિવ ગ્રેટનેસ, તો એનું તું ભાન રાખ કે મારે ગ્રેટનેસ પ્રાપ્ત કરવાનું છે. આઈ એમ નોટ ઓર્ડિનરી બોય. એવી રીતે તારે લેવું જોઈએ, તો જ તું આમાં કામ કરીશ. પણ ક્યારેક ક્યારેક કુસંગમાં ને રમતમાં એવો ચડી જાય છે, અને થોડોક ઉઘાડવાળો ને વીર્યવાળો છે જીવ, એટલે ઊંધા ડિસિશન પણ જોરથી લઈ લે છે, એટલે ગડબડ થવામાં ચાન્સીસ પણ ઘણા છે, નુકસાન થવાના ચાન્સીસ પણ ઘણા છે, અને લાભ થવાના ચાન્સીસ પણ એના માટે ઘણા છે. 8 વર્ષનો હતો ત્યારથી હું આત્મા છું, ને હું અરુણ એટલે શરીર તે હું નહીં, હું આત્મા, એ બધી ચર્ચા મર્યારે કરતો હતો ત્યાં મુંબઈ સાયન્સમાં. પછી પાછી ગડબડ ઘણી ચાલી, અનેક વાર ચાલી, ઘણા ગલોટિયા ખાધા છે, ખૂબ ગલોટિયા ખાધા છે. હા, ઠેકાણે આવે તો સારી વાત છે. એ રીતે કૃપાળુ દેવે તો સત્સંગનો મહિમા અસાધારણ કર્યો છે, અને એવો અસાધારણ મહિમા આત્માને વિશે સ્થાન પામે તો જીવનું જરૂર કલ્યાણ થઈ જાય, એમાં કોઈ સંશય રાખવા જેવું નથી. અહીં સુધી રાખેલું.